જીવોની જે ઉત્પત્તિ હોય અથવા તો સ્થાન હોય તો આપણને એક લક્ષમાં ન આવે. કાંઈ ત્રસ્ત જીવો ચાલ્યા જતા હોય તો સૂર્યપ્રકાશ એના દેખાય નહીં, હાથથી તો એને દેખાય નહીં,
અને ચાર
પછી જ નીકળે. સૂર્યપ્રકાશ એટલે એવો પ્રકાશ કે જેની અંદર એ આખા જગતને, સૂર્ય શું કરે છે આખા જગતને, પર પ્રકાશકની અંદર મોં સુજણું અરુણોદય જે કંઈ કહીએ તે, પણ પ્રકાશ એટલે કે જેમાં તમને ચાર હાથની મર્યાદામાં વસ્તુ દેખાશે. બહુ શરૂઆતની અંદર વહેલી સવારે કંઈ બહુ ન દેખાય, બહુ દૂરનું ન દેખાય, પણ ચાર હાથ સુધીનું દેખાતું જાય એટલે સુધીનો પ્રકાશ. કે ચાર હાથ એટલે પોતે ચાલતા હોય તો સામે જરા ખ્યાલ આવે તો ઊભા રહી શકે, રસ્તો ચાતરી શકે, વગેરે વગેરે. એ ચાલતા ચાર હાથ, કોઈ વાહનમાં જતો હોય તો ચાર હાથ તો કંઈ ખબર ન પડે. કોઈ પક્ષી પ્રાણી વચમાં રાવતું હોય તો ચાર હાથથી કંઈ કોઈ ગતિને રોકી શકાય નહીં. પણ અહીંયા તો પાદવિહારી મુનિની વાત છે અથવા તો શ્રાવકની વાત છે. તો એને એક તો પહેલું સૂત્ર આપણે કે આવશ્યક કાર્ય માટે જ ગમના ગમન થવું જોઈએ, વગર કારણે દોડધામ કરવી. જો આખો પાછો અંત તો ગતવા નિવૃત્તિ ધર્મ ઉપર તો એ વાત આવે છે કે ભાઈ કોઈ પ્રયોજન ન હોય તો આવી ક્રિયા કરવાનો હેતુ શું? કાંઈ પ્રયોજન નથી. કેમ અહીંયા આવવાના જ કોઈ બીજા? તો એક વાત. અને પછી જો આવશ્યક કાર્ય હોય અને ગમના ગમન કરવું પડે તો આ શરત આવે કે પ્રકાશ હોવો જોઈએ. જે માર્ગે ચાલવું તે માર્ગે પ્રકાશ હોવો જોઈએ. અંધકાર હોય તો જીવો તરફ તમને લક્ષમાં આવશે નહીં. કાંઈ કોઈ સૂક્ષ્મ જીવો રસ્તા ઉપર ચાલ્યા જતા હોય અને અંધકાર હોય તો કંઈ દેખાશે નહીં. એટલે જમીન ઉપર દ્રષ્ટિ રાખવી, ઊંચું જોઈને આપણે ઘણી વાર જોઈ ત્યાં નથી કહેતા કે શું ઊંચું જોઈને આવેલો છે, જરા સામું જો, જીવજંતુથી બચતા રહીને. એટલે આ ઇરિયા સમિતિ છે. મુનિ ગમન કરે તે ઇરિયા સમિતિ, પણ ઇરિયા સમિતિ મુનિ આવશ્યક કાર્ય માટે ગમન કરે તો, જો આવશ્યક વિના એમને એમ દોડધામ કરે તો ઇરિયા સમિતિ જ નથી એની. એ તો બિલકુલ દોષ જ છે, એમાં ઉપયોગની જાગૃતિની જરૂર નથી. ખોટું દોડધામ કર્યા કરે છે એનો અર્થ શું છે? કેટલા બધા મુનિને સંયમના સૂત્રો આ આગમની અંદર પ્રવચન માતા તરીકે આપ્યા છે. આ તો મારા ઘરે આવજો ને તમારા ઘરે આવજો, અમારા ઘરે પગલા કરજો ને તમારા ઘરે કરજો, આ શેરીમાં આવજો ને આ શેરીમાં, સુકમ મુનિ જાય પણ સર્વસંગ પરિત્યાગ કરનારાને આ દોડધામ કરવાની જરૂર શું છે? આપણને તો બહુ વાલું લાગે છો, અને આપણે તો આવા મુનિઓને આવો બધા દોષમાં પ્રેરીએ છીએ. મુશ્કેલી તો એમની છે કે એમને સમજ નથી કે ભાઈ મારે કંઈ વગર પ્રયોજને વગર કારણે, હું તો ધર્મની આરાધનામાં છું, સ્વની આરાધનામાં છું, ધ્યાન અને સજ્જાય સ્વાધ્યાય તો ધ્યાન એ જ મારી પ્રવૃત્તિ છે. મારે કંઈ તમારા બધાના ઘર ગણવાના નથી. આ તો કારખાનું નાખ્યું હોય તો જાય, દુકાનનું ઉદઘાટન હોય તો જાય, અને આપણે સમજીએ કે પગલાં કરાય. પણ શ્રાવકને તો દ્રષ્ટિ ધર્મની એટલી ન હોય જેટલી અષ્ટપ્રવચન માતાનો ધર્મ એટલો બધો. એટલા માટે એને માતા મૂકી, પ્રવચન એટલે પ્રભુના દેશનામાં જે વાત કહેવાની છે તે પ્રવચન કહેવાય. આ તમને માતા સમાન પ્રવચન કીધા છે. તમે સર્વસંગ પરિત્યાગ કર્યો છે, હવે તમારા માવતર પણ નથી તમારું ધ્યાન રાખનારા. તે સમયે આ જે સમિતિને ગુપ્તી છે એ તમારી સંયમની માતા છે. તમને સંયમમાંથી ચલિત નહીં થવા દે, સંયમમાં તમારું અહિત નહીં થવા દે. જો આ સમિતિની જે ગાથાઓ જે સૂત્રો આપ્યા છે એનું પાલન, માત્ર એનું પાલન જ કરો. તો એને પહેલી ગાથાનું પાલન કરવું હોય તો જરૂર હોય તો જ, અન્યથા નહીં. વિહાર કરવો હોય તો ચાલો, વિહાર ન કરવો હોય તો નગર જોવા નીકળવું, તમારું ગામ કેવું સાહેબ, રેસકોર્સ રોડ તો જોવા જેવો છે, એટલા માટે ફરવા નીકળે. સૂક્ષ્મ વાતો, ધર્મની ધર્મમાં આચરણની સૂક્ષ્મતા કેટલી બધી હોય છે કે વ્યવહારમાં પણ નિશ્ચય સમાયેલો છે. વ્યવહાર અને નિશ્ચય બે ભિન્ન નથી, એમાં પણ નિશ્ચય સમાયેલો છે, તત્વ સમાયેલું છે. વ્યવહાર વિનાનું તત્વ ન હોય, તત્વ વિનાનો વ્યવહાર ન હોય, એમ નિશ્ચય અને વ્યવહાર આ બધાની સંમેલન, સંધિ, સમન્વય એ શાસ્ત્રકારોએ તો બહુ, ગીતાર્થ મુનિઓ ભગવંતોએ બહુ જ ઉપયોગ રાખ્યો છે, પરંતુ આપણો ઉપયોગ છૂટી જાય છે, આપણો ઉપયોગ સ્થૂળ થઈ જાય છે, એટલે આપણે એ બધી વસ્તુ દેખાતી જ નથી. આપણે ગમે તે આપણા ઘરનો પ્રસંગ હોય તો આપણે કંઈક મુનિ આવે આપણા ઘરે, પછી એની વાત છે, પણ એનામાં આ દ્રષ્ટિ હોવી જોઈએ કે ના ભાઈ, એ તમારા સંસારનો પ્રસંગ તમે તમારી રીતે જે કરતા હોય તે કરો, અમારે કોઈ આવવાની આવશ્યકતા. કોઈ જગ્યાએ શાસનના કાર્યોની અંદર આચાર્યો જે છે, જેના તરફ આવી જવાબદારીઓ હોય, તો એ જવાબદારી લઈને શાસનના કાર્યો સંભાળે ત્યારે આવશ્યક શબ્દની વ્યાખ્યામાં એટલો બદલ થાય, ભૂમિકા બદલે, પણ જે પોતે આચાર્ય નથી, જેના તરફ આવી કોઈ જવાબદારી નથી, શાસ્ત્રએ પણ આપી નથી, અને પોતે માની લઈએ તો શું થાય, દોષ થાય. એટલે સમિતિ ત્યાં લાગુ નથી પડતી, એ સંયમ ધર્મથી જ બહાર થઈ જાય છે. તો અહીંયા આવશ્યક કાર્ય માટે આપણે પાડવાની છે, એટલે શ્રાવક છે એને પણ બિનજરૂરી કોઈ પણ જાતના આવાગમનના વ્યવહાર છે એ પ્રવૃત્તિમાં કોઈને કોઈ પ્રકારે સૂક્ષ્મ જીવોની હિંસા છે જ. કારણ કે જો છકાઈનું સ્વરૂપ જુઓ તમે અને જીવનું સ્વરૂપ જુઓ તો સમગ્ર લોક છ દ્રવ્યથી ઠાંસી ઠાંસીને ભર્યો છે, માટે બને એટલો એને એટલે નિવૃત્તિ ધર્મ એ આપણે ત્યાં મુખ્ય કર્યો છે. 97ની અંદર જાગૃતિ રાખવી, એના પહેલાનો એક શબ્દ સરસ છે, તન્મય થવું જોઈએ. શેમાં તન્મય થવું
જોઈએ?
જે ચાલે છે એમાં જ તન્મય થવું જોઈએ, એકાગ્રતા. પછી એ સમયે બીજા ઇન્દ્રિયો છે એની, પણ એના વેપાર નથી. આંખ છે તો આંખનો બીજો વેપાર નથી, કેનું ઘર આવ્યું, આ કેટલા માળ ઊંચો છે, આની અગાસી કેવી છે, આ ઝાડ કયું છે, આંખ તો છે પણ આંખનો વેપાર નથી. કાન છે, કાનનો વેપાર નથી. સમિતિના વેપાર માટે દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિ અંતરદ્રષ્ટિ છે. બાહ્ય ચક્ષુ કહે તો બધું દેખાય છે મને, તો કે છે એ વિષય દ્રશ્ય અવાજ એ વગેરેમાં ધ્યાન ન આપે. એ વખતે કોઈને કોઈ પ્રકારનું એવી સ્વાધ્યાય વગેરે ચાલતા ચાલતા વાંચતા હોય, આપણે છાપું વાંચીને ચાલતા હોય, ત્યારે તન્મયતા ન હોય અને તમે ઉપયોગ ન હોય સિરિયા સમિતિનો, તો તમારો જાપ નિરર્થક છે.
એમાં તો લોભ છે થોડો કે મારા જાપેથી જે મારું કરવાનું થઈ છે,
પણ એમાં એમને પ્રશ્ન અહીંયા છે કે એક ઉપયોગ એક સમયે, જો તમારો જાપમાં ઉપયોગ છે તો સમિતિમાં નથી. કાં તમે એમ કહો કે હું સમિતિ પૂર્વક ચાલવા નીકળો છું, આપણે ઘણીવાર આપણી નિર્બળતા છે, આપણી શક્તિની ઉણપ છે, આપણી ક્ષમતા નથી, એટલે શાસ્ત્રનો અર્થઘટન કેવી રીતે કરીએ, આપણને જેમ અનુકૂળ પડે એટલો ધર્મ સાચો, બાકીનો નહીં. સત્પુરુષ કેમ ઓળખાતા નથી? પોતા સમાન કલ્પના, પોતાથી બહાર બીજી કોઈ એની ક્ષમતા છે એવું એને લાગતું જ નથી. એવી રીતે આ ધર્મના સૂત્રોમાં પણ જ્યારે જ્યારે આપણે કેટલીક વાત આપણે એમ કે થાય જ નહીં, એટલે આ ખોટું છે, થાય નહીં એ વાત તારી સાચી છે, તારી અપેક્ષા એ વાત સાચી છે, પણ આ ખોટું છે. અને બીજું કે ત્યારે એને કેવું કે ના ભાઈ તારા જાપ ખોટા છે, એને ગમે નહીં. જાપ એનો કરવા અમારે ન કરવા તો બેસી રહેવું, જાપ કરવા હોય તો ચાલવું એવી જરૂરી, જાપ કરવામાં આવશ્યક ક્રિયા છે ચાલવું એ નથી,
પોતાનો લોભ છે મારે બે ગાય કામ
એટલે તો એ કસાયુક્ત પ્રવૃત્તિ થઈ, અને બે કામ કરવા છે પણ તો પ્રયોજન ભૂલી ગયો, શું કામ કરવા છે, શું હેતુ એ કરવા છે, તારે સાધ્ય શું કરવું છે, તો લોકસંજ્ઞાની અહિક બધી ક્રિયાઓ થઈ બધી, એમાં શું મારે જાપે કરવા છે ને આય થઈ જાય ને આમ ચાલો સત્સંગ થઈ જાય ને,
અત્યાર સુધી જે કર્યું છે તો એના ઉપર વિચાર કરવાનો ને આપણે,
અને બીજું ભાઈ મને અત્યારે છે તો અવાજનું ધ્યાન ન રાખવું, અત્યારે ઘણા સાધુ સાધુ છે એ પાછળના ટ્રકથી કચરાઈ જાય છે, કોકના સ્કૂટરમાં કચરાઈ જાય છે, એટલે એ એનું ધ્યાન જો એનું ચાલવામાં જોઈએ તો એ પાછળનો અવાજ નથી સાંભળતો,
તમે અવાજની અપેક્ષા તો સમજો, સતત એમ કે કોઈ સંગીત જ સાંભળતા સાંભળતા જાય કાનમાં ચડાવી દઈએ, એવો અવાજ જેને કહીએ કે કર્ણને રુચિકર વિષયનો વ્યાપાર થયો, વિષયનો વ્યાપાર થયો કે કોઈ સરસ મજાનું ગીત ચાલે છે તો જરા એવી રીતે ચાલે, આના ઉપર રહીને એના ઉપર લક્ષ્ય ક્યાં ગયો, તત્પરતા અને તન્મયતા તૂટી ગઈ, ઇન્દ્રિયોના વેપારની અંદર જો ઉપયોગ જીવનો છે એ જો કોઈ પોતાની પ્રવૃત્તિમાં લાગે તો ઇન્દ્રિયોના વેપાર સાથેનો ઉપયોગ એનો તૂટી જાય, ધ્યાનમાં મન લાગે પછી ઇન્દ્રિયોના વેપારમાં મન રિયે ખરું ન રિયે, કોઈ પણ પ્રવૃત્તિમાં તન્મયતા આવે તો પછી બાકીના ઇન્દ્રિયોના વેપાર ત્યાં શાંત મૌન છે, એટલે અહીંયા એ રીતે છે આવી જાગૃતિ, જે કામ કરે છે એમાં જ જાગૃતિ, એ રીતે એને ચાલવું જોઈએ, એમાં તત્પરતા અને તન્મયતા એની સાથેની જાગૃતિ, અને જાગૃતિનું એક વિશેષણ એક અવસ્થા આપી છે એ પકડવાની, અઠાણુંમાં પક્ષીઓ ચણ ચણે છે, બાધા ભય, પક્ષીઓ ચણ ચણે છે અને ધબધબ કરતો નીકળે ઉડી જાય કે નહીં, કે ભય થયું ઈડા કે બીજી રીતે, તો ભય કોણે આવ્યો, અભય અભયની સાધના કરનાર, એટલે ગમે તે જગ્યાએ આવા જીવો એકત્ર થયા હોય અને આપણા જવાથી આપણા આત્મા પસાર થવાથી વિક્ષેપ થાય, ક્ષોભ થાય, ભય થાય, અને એ જીવો એની પ્રવૃત્તિમાંથી ચલિત થાય, અને એક માત્ર આપણા આવાગમનના કારણે, તો ત્યાં એને ઉપયોગ રાખો, એટલે રસ્તો આમ છે અને શોર્ટ તો એને લાંબુ જવું પડે તો લાંબુ જાય, પાછળથી જવું પડે તો પાછળથી જાય, થોડી વાર ઊભા રહેવું પડે તો, કારણ કે એ જો કર્યું હોય પોતે ધીરજ હોય તો ખબર પડે કે કોઈ પણ પક્ષી ચણતા હોય ને તમે બે મિનિટ ઊભા રહ્યો ને તો થોડીક વાર પછી બધાય ઉડે, પણ આને ઉડવાની રાહ જોવા જેટલી ધીરજ નથી, અને આવી રીતે કોઈ પણ આ ખિસકોલા છે એ ઝાડ ઉપરથી દોડતા દોડતા આવે, કંઈ પણ વસ્તુ મળે તો એ ખાવા માટે આવે, ખિસકોલી આવે, ડેડગલડોડી આવે, બીજું આવે, તે જે હોય આવા બધા સરસર કરતા આવે, કંઈ ને કંઈ વસ્તુ જુએ ત્યારે, પણ જેવું આપણે કોઈ આવા નીકળે એને ભય લાગે, ભય સંજ્ઞા તિરેંચની અંદર અતિ વિશેષ હોય, એટલે તરત જ જેવો ભય લાગે તો ભાગે, અને ભાગે ત્યારે એ કહે છે કે અહીંયા એણે બાજુમાંથી નીકળી જવું. એવી રીતે નીકળવું જોઈએ કે કોઈ જીવને ભયનું કારણ ન બને. આપણા ભગવાન કેવા છે? અભયના દાતા. નમો જીણાણમ અભયાન. તમે અભય થયા છો જગતના જીવોને અભય. આ જીવને પ્રાથમિક ધર્મની અંદર જૈન ધર્મ અહિંસામાં પણ પેલી વાત ક્યાં આવે? અભય. જગતમાં જીવોને અભય આપીએ છીએ. જાઓ આજે અમારી વ્રત છે, તમને અમારા તરફથી કોઈ ભય નથી. તો આ પ્રકારનું એની પાસે ન જવું, સંભાળપૂર્વક બહાર, સંભાળપૂર્વક બાજુમાંથી નીકળી જવું. નમાણું. હવે આપણે કયા ભાષામાં કયા આવી, હવે ભાષા સમી એટલે બોલવું બહુ મુશ્કેલી. આ ભાષા સમી કેમ કે એને કેટલા જન્મ પછી એ બોલવાનો ચાન્સ મળ્યો. અત્યાર સુધી તો ભૂંકવાનો ને ફસવાનો હતો, અને એ નહોતો, એ બહુ ઓછો જ મળ્યો છે. ભૂંકવાનો, ભસવાનો, હણહણાટી કરવાનો, ગર્જના કરવાનો, એ બધો ચાન્સ બહુ ઓછો
મળ્યો.
ગુણગુણાટનો. એટલે કેટલા વખત પછી એને વાચા શક્તિ મળી છે? વાચા શક્તિ મળી. અરે, વિચાર શક્તિ હોય ને વાચા ન હોય કેવી મૂંઝવણ. સમજે અને બોલી ન શકે એની મૂંઝવણ કેવી અકથ્ય. ગુંગે ગોળ ખાધો એની મૂંઝવણ કેવી. આખું જગત જોતો જાય બધે, અને એટલું બધું એના અંદર ભાવ આવે, ઉલ્લાસ આવે, પણ એક પણ શબ્દ કાઢી ન શકે. બહુ વેદનાવાળું આ અવસ્થા છે. વાચા શક્તિનો અભાવ. એ મનુષ્ય સંઘની પ્રાણી થયા પછી જો વાચા શક્તિ એની હણાઈ જાય, પક્ષઘાતનો એટેક આવે, બોલી નથી શકતા. કેવી વેદના. સુખે નથી કહી શકતા, દુઃખ પણ નથી કહી શકતા. કોઈ મળવા આવ્યું હોય ને આનંદ થયો હોય કે સારું તમે મારી કાળજી લીધી, એ પણ વ્યક્ત નથી કરી શકતા. અને મને આ તકલીફ થાય છે, મને આ નહીં પણ આ આપો, એ પણ નથી કહેતા. મનુષ્ય જીવનની અંદર જો કોઈ મોટી ઉપલબ્ધિ હોય તો તે વાણીની છે. આ વાણીની ઉપલબ્ધિ જબરજસ્ત ઉપલબ્ધિ છે. અરે, જેટલું સંઘની પણ છે એટલું પણ જો એની સાથે વાચા હોય તો અભિવ્યક્તિ છે. પોતાની વાતને, પોતાની વેદનાને, સુખદ કે દુઃખદ, પણ એ વ્યક્ત કરી શકાય છે. પરંતુ આ એની વાચા શક્તિ, આવી અદ્ભુત શક્તિ એ જગતના જીવોનું કારણ છે. આ અરિહંત પરમાત્માની વિશેષ શક્તિ કઈ, તીર્થંકરની વિશેષ શક્તિ કઈ, અતિશય યુક્ત વાણી. 34 અતિશય યુક્ત વાણી પરમાત્માની છે, અને એ જ એની વિશેષતા. બધાય અરિયન છે, બધાય કેવડી છે, કોઈનું જ્ઞાન ઓછું નથી. બધાય સંઘનીમાંથી સર્વજ્ઞ થયા છે, એક કઈ માત્રા કોઈની ઓછી નથી. પણ જગતના જીવોનું પરમ કલ્યાણનું કારણ એવા કયા જીવો? ઓહો, તીર્થંકર પરમાત્મા, તમે કોઈ એવું ઉત્કૃષ્ટ કર્મ બાંધ્યું છે કે તમારી વાણી પૂર્ણપણે પ્રકાશે છે. 34 અતિશયથી યુક્ત તમારી વાણી જગતમાં અન્ય કોઈ જીવની જોડ નથી, અને એ વાણી કેવળ કલ્યાણ અને કેવળ મંગલ બોલે છે, બીજું કાંઈ નથી બોલતું. તીર્થંકરની વાણીમાં ક્યાંય કોઈના પ્રત્યેનો દ્વેષ નથી, ડંખ નથી, ઉદ્વેગ નથી, કશું જ નથી. કેવી વાણી એમની, કેટલી મંગલકારી. એ વાણીને અનંત અનંત ભાવ ભેદથી ભરેલી બની, અનંત અનંત નહીં નિક્ષેપે. તમારી વાણીમાં અનંત નહીં સમાઈ ગયા છે. અનંત નિક્ષેપોથી જે વસ્તુ સમજાવવાની છે, પંડિતોને આશરો લેવો પડે છે પણ પ્રભુ તમારી વાણીમાં તો બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે તમારી વાણીના ચાર મહત્વના કાર્યો છે. સકળ જગત, આખા જગતનું હિત કરનારી, પછી હારિણી મોહ, મોહને અરે આ મોહ કર્મ સંસારનો રાજા કર્મ જેને કહીએ એ કોઈથી ન તૂટે, બોધથી તૂટે, કોઈથી ન તૂટે. આ મોહ ક્યાંયથી ન જાય, મોહને ટાળવાનું બીજું કોઈ માધ્યમ જગતમાં નથી. એ મોહને મારનાર તીર્થંકરની વાણી, જિનેશ્વરની વાણી અમોઘ છે, અચૂક છે, થઈ ન જાય. જો પરમાત્માની વાણીનું શ્રવણ થયું હોય અને એની શ્રદ્ધાન થયું હોય, આપ્ત પુરુષની વાણી મળે અને એનું શ્રદ્ધાન થાય, પ્રતીતિ કરે ચિંતનથી, અનુપ્રેક્ષાથી, મોહને માર્યા વિના, તારીણી ભવાબ્ધિ, ભવના સાગરને તો તારી દે છે. શું જોઈએ બીજું? અનંત પુરુષાર્થ બીજો ઘણો કર્યો, પણ બોધ પામીને જે પુરુષાર્થ થાય છે એ બોધ વિનાનો પુરુષાર્થ બધો વ્યર્થ ગયો. અને એટલે વિતરાગતા આવી, પણ બોધ વિના વિતરાગતા આવતી નથી. અને બોધ વિનાની વિતરાગતા કેવળ વ્યવહાર હોય છે, ક્રિયા જડતા, એમાં અંતરભેદ થતો નથી. તીર્થંકરની વાણીનું લક્ષ્ય એ છે કે મર્મ ભેદી છે, ચૈતન્ય જે છે એના કર્મના આવરણની આર પાર અંદર જાય છે. જિનેશ્વરની વાણી ઇટ્સ એ પેનિટ્રેટિંગ સ્પિયરેડિંગ, એટલી બધી કવચને ભેદીને પણ અંતર મર્મને સ્પર્શ કરે છે. કારણ કે અંતરને સ્પર્શી જાય છે. અંતર સ્પર્શ જ્યાં સુધી બોધનો ન થાય ત્યાં સુધી જીવમાં બોધિ પ્રગટે. આવું વાણીનું અદ્ભુત વરદાન છે આપણા ઉપર. આખી જીવ રાશિની અંદર જો આપણને સૌથી વિશેષ આનંદ થવો જોઈએ, મહત્વ, તો એ થાય કે ઓહો પ્રભુએ મને વાણી આપી છે. આ વાણીથી જ હું આખા જગતના રહસ્યોને, લોકના રહસ્યોને જાણીને મારા આત્માને મુક્તિ કરીશ. આવું જિનેશ્વરની વાણી, આગમ વાણી, આપ્ત પુરુષની વાણી, એનો મહિમા તો કેટલો ગાયો છે કે જિનેશ્વર તણી વાણી જાણી તેની જાણી. અને આપણે એમ સમજીએ છીએ કે અમે ભણ્યા છીએ, ભણેલા ગણેલા છીએ, માટે અમે તો બધું જ જાણીએ
છીએ.
પેલા જાણતા નથી, જાણે માણે જાણતા જ નથી. કારણ કે લૌકિક શિક્ષણ ગમે તેટલું લીધું છે, જિનેશ્વર વાણીના ભેદ ઉકેલાતા નથી, ઉકેલાતા. એનો મર્મ પામી શકાતો નથી, એનો સ્પર્શ પામી શકાતો નથી. સત્પુરુષની વાણી ગ્રંથમાં અને શાસ્ત્રમાં જ રહી જાય છે, અને આપણે એવા ને એવા કોરા ધાકડ રહી જાય છે. કોઈ સ્પર્શ નહીં આપણને, કોઈ અંતરભેદ થાય નહીં. પથ્થર ઉપર જેમ પાણી આવે ને સરી પડે, એમ આપણને આ વાણીની ધારા એ મળે છે. પણ છતાં કાળમીટ પથ્થર ઉપરથી જેમ પાણી સરી પડે છે એમ સરી પડે છે. આ વાણીની એટલી બધી શક્તિ છે. એટલે મુનિઓને કહ્યું છે કે ભાઈ તમારે તો પ્રભુના વચનની લાણી કરવી હોય તો વાણી બોલજો, બાકી કંઈ તમારે. એટલે મુનિનું અર્થ જ મૌન. પણ જુઓ એની પાસે શક્તિ જબરજસ્ત છે, અભ્યાસુ છે, સાધક છે, છતાં આજ્ઞા મૌનની છે. નહીં દે તું, પણ ઉપદેશ દેવામાં શું વાંધો છે? ઉપદેશ દેવામાં વાંધો શું? મજા આવે. સબસે ન્યારા વો જ્ઞાની કા દેશ, દેશ એટલે રીતિ, પ્રથા. આ જ્ઞાનીના દેશની એની રીતિ, એની પ્રથા જુદી છે ભાઈ જગતની. આ પ્રથા નથી. જગતની પ્રથામાં તો બોલતા શીખો નથી કે ઉપદેશ. લેનારો જોઈએ, કોક સાંભળનારો જોઈએ. જો સાંભળનારો મળે તો આ બોયલા વિના, જો એમ કે આટલું બધું સમુદાય છે, બે શબ્દ કયો અને કે ના મારે નથી કહેવા. કેટલું બધું આ જીવનો મૌનનો ઉપદેશ છે. અને ભગવાન મહાવીરની 12.5 વર્ષની સાધનાનું પરમ રહસ્ય એનું મૌન છે. અને ભગવાન કેટલા જ્ઞાનના ધણી છે? 4. એકેય શ્રુત એનાથી અજાણ્યું છે? તો ભગવાને એ ત્યાં વાણીનો ઉપયોગ પૂર્ણતા મેળવવા માટે થઈને, કે હવે મને જે વાણી મળી છે એવી વાણી હોય કે કોઈ પણ જીવનું અહિત કે અકલ્યાણ ન થાય, હવે જ્યારે એ ખુલશે ત્યારે, અને જગતના અનંત જીવોને સંસારથી તરવાનો માર્ગ મળશે, એ સિવાય કાંઈ બીજું નહીં. ભગવાનની વાણીને કોઈ પણ પ્રકારે અર્થઘટન કરો તો કોઈ પણ જીવનું અહિત ન થાય, કોઈ પણ જીવનું અમંગલ ન થાય. આવું સામર્થ્ય એટલે ભાષા સમિતિ મુનિ માટે, સાધુ માટે, આપણા માટે. જરૂરી આવશે. ચાલો હવે એની થોડી વાતો, આ ગાથાઓ જે છે પૂરી કરીએ. શું કહ્યું છે? બસ ન બોલવાની વાત જ કરી છે, બોલવું કેવી રીતે નથી કીધું. વાતમાં શરૂઆત પકડાય છે મરમાં ગાથાઓની અંદર, કે પ્રભુ અમારે બોલવું છે, તો કેમ બોલવું એ સમજાવો ને. તો કે ના, ન બોલવું. તને શું ન બોલવું એ શીખવા જેવું છે, બોલવાનું કઈ બહુ શીખવા જેવું. ભાઈ દોષકારક ન બોલ, નિરર્થક ન બોલ, મર્મવેધી ન બોલ. 400માં પણ એ જ. ના ના, એમની દોષ દોષ તો દોષ જ છે. આ તો શ્રાવકને આટલે સુધી, એમાંથી એને અંશે એટલે ભાઈ કંઈક લાગે તો એ પોતાને બોલવાની એવી ભૂમિકા નથી એટલે એટલું ના રાખે. પણ તોય તું નિરર્થક બડબડાટ નહીં કર. પણ હવે કોક આવે તો મારે જવાબ તો દેવો ને. કંઈ આવ્યા તો થોડી ઘણી વાત તો કરવી પડે. વાતનો કોઈ વિષય નહોતો એટલે પાડોશીને પૈકડા. વાતનો વિષય નહોતો એટલે વેવા વેલા હડફેટે ચડી ગયા. વાતનો વિષય નહોતો એટલે બીજા કોઈ ધર્મ સંપ્રદાય નજરે ચડી ગયા. કંઈક તો જોઈને બોલવા. ભાઈ તારે એની સાથે કાંઈ સંબંધ છે? જો એક જરાક એક વસ્તુ આપણને વિકલ્પ આવે પછી આપણે વિચાર કરીએ કે સાર્થક કે નિરર્થક, તો આપણને જવાબ અંદરથી શું મળે? પ્રજ્ઞાથી. તો ન બોલીએ પણ એ ચાલે. ઘરમાં કામવાળી આવે ને એ કામ કરતી હોય, એ મૌન હોય અને આપણે મૌન હોય, પણ હાલે. અને પછી વાત કેની થાય? કેના ઘરે તું આવી? એટલે ઓલીને મોકો મળી ગયો. બધું ચાલે. પછી જાય પછી આપણે વિચાર કરીએ કાંઈ જરૂર હતી એની સાથે, કદાચ વાત ન કરી હોત. અમથું અમથું આપણે બે શબ્દ આડાવડા બોલાઈ ગયા તો ઓલીનું કામ શું? એ પકડીને ત્યાં જઈને બીજે દી. ગુલાબેન તો આમ કહેતા હતા, મને કઈ ખબર નથી હો બા. હળગાવે કે નહીં? કેના કારણે? એની તો જે અવસ્થા છે એ છે. હવે તું પાછો સમજે છે કે હું સ્વાધ્યાયી છું, હું સત્સંગી છું, હું સાધક છું, તો તારામાં ને એનામાં ફેર શું થયું? ન બોલ. અને બોલવું હોય તો પછી આવશે. પેલા નિરર્થક તો જ્યાં મતલબ નથી, જ્યાં સંબંધ નથી, જ્યાં કઈ અર્થ નથી બોલવાનો. અને ક્યાંય અર્થ હોય તો એને કહેવાની જરૂર નથી. માનો કે અર્થ છે આપણે સમજીએ, એટલે 400 ની ગાથા. પણ ખોટું હું કહું છું? મેં જે કીધું એ તો સાચું કીધું, પણ સાચું કીધું એને કહેવાનું હતું? હિંમત હોય તો એની જેની સાથે હોય એની સાથે જેને વાત કરીએ ને, સાચું કહું છું. એટલે કે છે જેનાથી મર્મવિધિ, એટલે જેને હડો હાડ લાગી આવે. મર્મ એટલે પોતાના હૃદયની અંદર ચોટ લાગે, આઘાત લાગે, એનું મર્મ એટલે એનું કોમળ સ્થાન, એની લાગણી. એ લાગણી એની આઘાત પહોંચે, કોઈને એવી વાત કીધી હોય કે જેથી કરીને એને હાડો હાડ લાગી જાય. ખરેખર કોઈએ કંઈ કર્યું ન હોય ને એના ઉપર આરોપ થાય તો મર્મવિધિ કે સારા ચોડટો છે. નાનો માણસ છે પણ આપણું વચન કેવું થયું એને મર્મ, કે હું કોઈથી કંઈ ન કહું, મને આ રીતે કીધું, પોતાનું કંઈ થોડું ગયું એમ મારા ઉપર આક્ષેપ, મારા ઉપર આરોપ, વગર વિચારે વગર જાણે આ વાતને એને ઘા પડી ગયો. અને એ ઘા સહન ન કરે ને તો કોક દી ખૂન કરી નાખે. ખૂનને ખૂનને સેનામાં સેનાથી આવ્યું, આપણું વાક્ય એટલું બધું એને ચોટ કરી ગયું છે ને, કાંઈ આપઘાત કરે. સમાજની અંદર, કુટુંબની અંદર મીણા ટોણા થાય, મર્મભેદી વાક્યો થાય, એનું પરિણામ આપઘાત કરે, સહન ન થઈ શકું. અને આ હવે એવી સ્થિતિ છે કે કોઈને હું કહી શકું એમ નથી, મારા ઉપર એવા આક્ષેપ છે, મારા ઉપર એવા હાડ છે, હું કોને ખુલાસો કરું? અને જે કરું એ તો માનું માનવાના છે, મારું કોઈ માનશે નહીં. એવી સ્થિતિમાં જ્યારે અસહાય થાય ત્યારે પરિણામ શું આવે? મર્મવિધિનું. માટે આવું મર્મવિધિ વાક્ય પણ ન કહેવાય. કેટલી જબરજસ્ત વાત બધી મૂકે છે ત્યાં, કે છે કોઈને હાનિકારક નીવડે, પાપનું આગમન થાય એવું કયું વચન ન બોલવું? જોજો, બધા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરજો, આ આગમ છે ને એ સિવાયના બધા સત્ય ન બોલવું. સત્ય તો હંમેશા અપેક્ષિત હોય છે, પણ અહીંયા તો આ સત્ય વચન ન બોલવું. આ ભાષા સમિતિમાં સત્ય આવે છે કે કોઈ જીવની લાગણી હિંસા, ભાવ હિંસા પણ કરવી નહીં. આવું એમને સત્ય હોય તો ન બોલવું, આ પોતે માને કે સત્ય છે તો પણ, સત્ય હોય તો પણ બોલવું કે જેનું પરિણામથી પાપનું આગમન થાય અથવા હાનિકારક નીવડે, એ સત્ય હોય તો ન કે. આ વાત બહુ પકડવી આકરી છે અને અન્ય ધર્મોમાં ક્યાંય આટલી વાત ધર્મના ગ્રંથની અંદર કહે તમને કે સત્ય ન બોલવું. અને દરેક સત્ય બોલે એટલે સૌ સમજે કે મારી માન્યતાનું સત્ય એ જ સત્ય, હું જે માનું છું, જાણું છું, નજરે જોયેલું છે, મેં દીઠેલું છે, છતાં સત્ય છે, એની સાથે કોઈ વિવાદ નથી. અહીંયા અહીંયા વિવાદ શેનો છે? સત્ય સાપેક્ષ છે, નિરપેક્ષ છે, એનો નથી. વિવાદ શેનો છે? કે ભાઈ જેનાથી હાનિ થાય, જેનાથી પાપનું આગમન થાય એવું સત્ય હોય તો કહ્યું ને કે પ્રાણી આ બાજુ જાય ને ઓલો શિકારી દોડતો હોય તો કઈ દિશામાં ગયું? કે વિરુદ્ધ દિશાનું કે ન કહે, અસત્ય કે મૌન રાખે, પણ સત્ય કે જેનાથી પાપનું આગમન થાય. કોઈ જીવ બચાવવા લૂંટારાથી નાચે નાસવા પ્રયત્ન કરે છે અને કોઈ જાણે છે કે અહીંયા ગયા છે અથવા અહીંયા છુપાયા છે, આ ઝાડની પાછળ છે, જાણે છે સત્ય જ છે, છતાં ન કહેવું. કેમ કે એ કહેવાથી અનિષ્ટ પ્રવૃત્તિરૂપ પાપનું આગમન થશે અને આ જે છુપાયો છે એને હાનિ થશે. માટે કહેવું નહીં, સત્ય પણ ન કહેવું. હા, એ પછી બોલવાની જેટલી આવડત હોય ને એ કરી. ઘણા ઘણા ઉદાહરણો શાસ્ત્રના, પણ આ સમજવાનું એ છે કે તમને ભગવાનના ગ્રંથોની અંદર આ વાત નીકળે અને ત્યારે મહાવીરનો ધર્મ અહિંસાનો છે અને એ અહિંસા સર્વતોમુખી અહિંસા છે, દ્રવ્ય હિંસા નથી. જીવ માત્રને પણ જો હાનિ થતી હોય, અહિત થતું હોય, એનાથી કોઈ પાપાચરણ થતું હોય તો એ એવા સત્યને પણ અહીંયા અહિંસાના સંદર્ભની અંદર માન્યતા નથી. માટે મહાવીરનો ધર્મ અહિંસા, અહિંસા પરમો ધર્મ. આટલી ઉત્કૃષ્ટ વાત પણ જો અપેક્ષાએ ન સમજાય તો શું થાય કાંતિભાઈ? જો હા બસ એમ જ કે ને કે શું આ બધું શું તમારો ધર્મ શું મહિનો છે? અરે સત્ય એ જ ઈશ્વર છે, સત્યનો જય છે, ચારે બાજુ એ અધૂરું છે. સત્યની વાત છે એ પરમ ધર્મ છે પણ કેવો અધૂરો છે. જો અહિંસા જળવાતી હોય તો એની પૂર્ણતા છે, જો સત્યથી હિંસા થતી હોય તો સત્યની અપૂર્ણતા છે. અને અહિંસા જળવાતી હોય ને અસત્ય હોય તો અસત્યની ત્યાં પૂર્ણતા છે, અસત્ય ત્યાં શોભી રહ્યું છે. કેમ કે જીવ માત્રનું કલ્યાણ, જીવ માત્રનું મંગલ, જીવ માત્રની હિત ચિંતા એ મૈત્રીનો ભાવ છે. વિચારજો ક્યાંય પાછું અવળું ન થઈ જાય. બધા પણ એ સમજ્યું, કીધું તો છે, પણ બધું આ સમજવામાં જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે વાતને સમજવાનો પ્રયત્ન કરીએ અને વિવેક જાગે સમજવામાં કે બરોબર છે, સત્યને પણ મર્યાદા છે, પણ અહિંસા અમર્યાદિત છે. કોઈ પણ સંજોગોમાં હિંસાની છૂટ નથી. આ ધર્મ, આ ઊંચાઈ અને આ જ પરમ સત્ય. પરમ સત્ય શું? જીવ છે એ સત છે, એ શુદ્ધ છે, એ સત્યની રક્ષા થવી જોઈએ. એ સત્ય જીવને હાનિ પહોંચાડે એ સત્ય નથી, એ તો મારો ભાષાનો વ્યવહાર છે. એમાં હું સત્ય તો મારી આંખનો વેપાર છે કે મેં કીધું, મેં જોયું એવું કીધું એ સત્ય, મેં સાંભળ્યું એ કીધું એ સત્ય, મેં વાંચ્યું એ કીધું એ સત્ય, હું જાણું છું એ કીધું એ સત્ય, મારા મનનું મારી બુદ્ધિનું એકેય વાત નથી તારી. અહીંયા આ સત્ય છે, એ સતને હાનિ છે, એ સતને નુકસાન છે, ત્યાં પાપનું આગમન છે. તારું સત્ય નહીં, અહિંસા પૂર્ણ જોઈએ. જીવ સાથેનો વ્યવહાર એક પણ જગ્યાએ ત્યાં વિરાધના ન થાય, તો જીવની વિરાધના તો સતામણીથી પણ થાય.